સમય સાધી સાફળ એમાં સોળમી વારના પૂજ્ય ગુરુજીના પ્રવચનો સમયસાર ખ્યાતિ એમાં ત્રીજું પ્રવચન અને આપણે પેજ નંબર 79 ઉપર કોઈ છે 79 ઓલું તો કાલે થયું હતું કે જે સરસ્વતીની મૂર્તિ છે એને બે પ્રકાર જ્ઞાન અને વાણીથી અને એમાં જ્ઞાનમાં પણ કેવળ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એની સાથે વાત કરી હતી અને એનાથી શબ્દ પછી શેના ઉપર ચાલ્યો હતો અનંત ધર્મો અનંત ધર્મો અને એને પ્રત્યક્ષ દેખે એનું નામ કોણ છે કેવળ જ્ઞાન અને એની અનુસાર તે પરખ જોવે એનું નામ શ્રુત જ્ઞાન અને ત્યારે પછી વાત આવે ને કે આના જ વાંધા હતા કેવળ જ્ઞાનીની શ્રદ્ધાના જ વાંધા હતા કે ત્યાં સર્વાગામે ચર્ચા થઈ ત્યારે પણ હજી એક કોઈ દી એમ વિચાર આવે છે ગુરુદેવસિંહ વોઝ અ સિનિયર જુનિયર મોસ્ટ અને છતાં પણ એમને શું લાગ્યું હશે કે એક રાત આખો છોડી દીધો કે ભાઈ એક એનાથી શું હતું એક શીખવા શું મળતું હતું સિદ્ધાંતમાં ક્યાંય પણ બાંધ છોડ નહીં એમાં ગમે તે હોય પછી એમને કે આમાં બેસતું નથી તમે એ મને આ સંપ્રદાયનો જોવે મને આ ગુરુનો જોવે એમ કરીને એ તો ગુરુ તો એમના પ્રત્યે ઘણું જ હતું અને એક શબ્દ આવે છે ને ગુરુદેવ પ્રવચનમાં પહેલાં આ શું આવે તું મારી સેવા કર એટલે હું તને દીક્ષા નથી આપતો તું શાસનનો કેવો છે એક થાંભલો થવાનો એમ શાસનનું અને એના માટે તને આપું છે એટલે ગુરુ તો એમના પ્રત્યે ગયું પણ છતાં પણ એટલે ગુરુને એટલે અભ્યાસને એટલે એને કીધું કે આ મૂળચંદજી કહે છે એમ કરીને એનું થોડી વાત લીધી ગુરુદેવને સ્વીકાર્યું જ નહીં બાજુના ગામમાં એ વાયા ગયા પછી તો બધા ગામના બધા આવ્યા મોટાને ત્યારે એટલે શું નક્કી શું કર્યું ત્યારે ગુરુદેવ હું આવું છું એ સત્ય માનીને નહીં પણ સત્ય મારે ગોતવાનું છે એ માટે આવું છે કે નિવૃત્તિ લઈ લીધી દુકાન બધું છોડી દીધું છે તો હું આ સાચું માનીને નથી આવતો એમ જેને કહે મન મારીને આવું છું મારે હજી સત્ય તો ગોતવાનું છે એમ કરીને એ તો બહુ જ ગુરુદેવસિંહને ઘણી વાર એ પ્રસંગ બહુ જ યાદ કરે ગુરુદેવસિંહના જૂના પ્રસંગો યાદ કરે એમાં આ એક બીજું કયું બહુ ખાસ યાદ કરે એ બધું જુદું બાકી એટલે તત્વથી વધારે વાત કરીએ તો જે ઈશ્વરીમાં જે આની સાથે ગણેશ પ્રસાદ વાણી સાથે થયું હતું ને કર્મથી વિકાર થાય ત્યારે 85 થી કાંઈ નહીં 62 નંબરની એ પણ બહુ રિપીટ લે આવશે આ રીતે આ પણ બહુ જ આવતા તો અહીંયા ચલો ફરીથી એમાં જ આગળ વાંચીએ તો પહેલું હવે જો ગુરુદેવસિંહ કહે છે કે અહીંયા હજી તો શરૂઆત કરીએ ક્યાં સુધી પહોંચ્યા છીએ હજી આપણે તો 2 નંબરના શ્લોકમાં અને ત્યાં 2માં સર્વજ્ઞને યાદ કર્યા પહેલાંમાં કેવી રીતે યાદ કર્યા છે સર્વ ભાવાંતર છીદે કહીને પણ કોને યાદ કર્યા સર્વજ્ઞ કર્યા પછી હજી આગળ પહેલી ગાથામાં કે કોને યાદ કરશે બધા સિદ્ધોને વંદન વંદિતું કરીને સર્વજ્ઞ સિદ્ધને યાદ પછી આમાં પણ શું છે અનંત ધર્મ તત્વ પશ્યંતિ એ સર્વજ્ઞની વાત છે તો જ્યાં જોવે ત્યાં કોની વાત છે સર્વજ્ઞને એ ખાસ તો જયચંદજીએ પહેલાં જ શ્લોકના ભાવાર્થમાં ઈષ્ટદેવ માટે શું કહી દીધું રીત સર્વજ્ઞ વિતરાગ અને સુધાત્મા તો ત્યાં પણ સર્વજ્ઞની વાત આવે તો જેને આખું કે ને કે પહેલું કોને સ્થાપવા પડશે સર્વજ્ઞને સ્થાપ પછી વાત કરી દે આગળ કે સર્વજ્ઞ વગર આ વિશ્વની આપણે કોઈ વિશ્વની ચર્ચા કરીએ પણ પછી શું થાય જાણનાર જ નથી કોઈ વિશ્વનું શું સ્વરૂપ છે કાંઈ ખબર જ ન હોય જાણનાર તો શું ચર્ચા કરશું તો પહેલું કોને સ્થાપવા પડશે સર્વજ્ઞને એટલા માટે સર્વજ્ઞ એ ધર્મનું શું છે મૂળ છે પેલું જે દંશણ મૂલ્લો ધમ્મો એ ચારિત્રરૂપ ચારિત્ર ખલ્લું ધમ્મો અને એ ચારિત્રરૂપી ધર્મનું મૂળ સમ્યક દર્શન એ બીજી વાત આ તો આખું એક શાસન, આખી એક પરંપરા, એનો મૂળ કોણ છે? સર્વજ્ઞ છે. તો જો ગુરુદેવ કે ગાથા અને શ્લોક દીઠ સર્વજ્ઞને સિદ્ધ કરીને પ્રસિદ્ધ કરે છે. સર્વજ્ઞ સિવાય જેને કહે ને એક ડગલું આગળ ન ચાલવાય એ વાત કરીને ચાલો. એનાથી પાછળ 80માં કેવળ જ્ઞાન આત્માના પૂર્ણ તત્વને પ્રકાશે છે. શું છે કેવળ જ્ઞાન? અહીંયા તો આત્મા, બાકી તો બધાને, કારણ કે આમાં પહેલી લાઈન છે ને અનંત ધર્મણી તત્વ પશ્યંતિ પ્રતક આત્માના, એટલામાં. બાકી કેવળ જ્ઞાન ખાલી કોને જાણે? પોતાને જ જાણે, બીજાને ન જાણે. બધા ન જાણી શકે એવું તો કેવળ ન. અને કદાચ એ છે ને આપણે એક છે ને ગોખી માર્યું છે પેલું આપણે, એટલે એ જ બોલી નાખશું. પણ આજ કાંઈ તો બીજું વિચાર કર્યો, ત્રણ કારણ એટલે ત્રણ લોકના પદાર્થ એટલે કેટલા પદાર્થ થાય? બે ચાર હોત તો ઠીક છે. જેમ કે ને અમારે તો પૈસા લેન્ડા થોડા 2-5 હજાર હતા, ઠીક નથી. આ તો કરોડોમાં છે, કેવી રીતે એમ અહીંયા ઓલું બોલી નાખે ત્રણ કાર ત્રણ લોક? પણ કાંઈ ખબર વિચાર કરો, ત્રણ કાર ત્રણ લોક એટલે શું? હા તો એટલે જ ને, એટલું બધું કોણ જાણી શકે? એક પાછા તમે કહો એક સમયમાં જાણી લે, પ્રત્યક્ષ જાણી લે, આ કેવી છે? એટલે એમાં બધું જ પાછું હજી બન્યું નથી અને કોણ પ્રત્યક્ષ જાણી શકે? જો ફરીથી એ તો બોલી પણ હજી નક્કી ના, અહીંથી આપણે છૂટીને ક્યાં જવાનું તારે? જો ખબર નથી તને, ખબર નથી ભગવાન ક્યાં ખબર? તારી તને નથી ખબર, તારે અહીંથી ઘરે જવું છે કે મંદિર જવું છે આપણે નક્કી ન કર્યું હોય તો ભગવાન જાણે કેવી રીતે? આપણે જ નક્કી નથી કર્યું. આપણે કોઈ પૂછે કે તમે ક્યાં, ભાઈ હજી નક્કી નથી, મન હશે તો મંદિરે જાય નહીં તો હું ઘરે જાય. હા એ તો આપણે માની લીધું છે બધું પૂર્ણ જ્ઞાન, પણ પેલું મેં નક્કી કર્યું નથી કે અહીંથી મારે મંદિર જવું છે કે મારે ઘરે જવું છે. મેં ન કર્યું તો કોણ જાણે? મારી પોતાની બીજાની વાત નથી કરતો. હા એટલે ભગવાને જાણશે, કારણે કાંઈ નક્કી નથી કર્યું એટલે ખબર નથી ક્યાં જશે. ભગવાને જેમ જાણ્યું કારણે નક્કી નથી કર્યું એટલે મને નથી ખબર ભાઈ એને નથી કર્યું. જીવનમાં છે ને કલ્પનાને એકવાર જ્ઞાનનો જ આવો ભાવ વિચારીએ ને તો ખબર, એ ગુજરાતીમાં શું કહે, પાણી ઉતરી જશે. અભિમાન ના મને આવડે છે ને કરે, અરે એના માટે પ્રવચન સાંભળશે ને તો એને દિવ્ય જ્ઞાન કે કોણ? અને જો ભવિષ્ય ન જાણ્યું તો એને સર્વજ્ઞ કેમ કહેવાય એને? અને તને નથી કહ્યા, અમે નથી કર્યું તો તારા અલ્પ જ્ઞાનને માટે છે. બાકી તારું ભવિષ્યમાં શું પરિણમન થવાનું છે એ કે શું છે એમના જ્ઞાનમાં તો આવે છે. મને નથી, મેં નક્કી નથી કર્યું એટલે તારું પરિણમન તું એમ માનસ મેં નથી, બાકી પરિણમન તો નિશ્ચિત છે. તે તારા વિકલ્પમાં નથી કર્યું, તારા અનુમાન જ્ઞાનમાં નથી આવ્યું, તારો દોષ છે. બાકી તો એનું પરિણમન નિશ્ચિતપણે છે. તો એ રીતે અહીંયા આખું કેવળ જ્ઞાન કેવું છે? આત્માના પૂર્ણ તત્વને પ્રકાશે છે. જો એના પર્યાયમાં એ વાત લીધી ગુરુદેવ, ત્રણ કાળ ત્રણ લોક જાણવામાં આવી જાય છે. શું છે લીધું? કે પોતાને જ્યાં પૂર્ણ પ્રકાશે છે તો એ કેવળ જ્ઞાનની પર્યાયમાં સાથે કોણ આવી જાય છે? ત્રણ કાળ ને ત્રણ લોક પણ એમાં સાથે. એવું નથી કે એમાં ખાલી પોતાને પોતાના દ્રવ્યગુણ પર્યાયને જાણ્યા, પોતાને જ જાણ્યા પણ બીજાને નહીં, પણ પોતાને જ્યાં જાણ્યા ત્યાં સાથે ત્રણ કાળ ત્રણ લોક પણ આવી ગયા છે. જો એની જ પછી લાઈનમાં આત્માને પ્રકાશે છે એમાં બધું લોકાલોક જાણવામાં આવી ગયું, કાંઈ ન જણાય એવું કેવળ જ્ઞાનને માટે હોતું નથી. આ રીતે અનંત ધર્મ સહિત આત્મતત્વ છે એને કેવી પરમાત્મા કહેવાશે? પ્રત્યક્ષ દેખે. અને એનાથી વધારે પ્લસ, અને આવા અનંત ધર્મ સહિત બધાય પદાર્થો છે એને પણ જાણી લે. શું છે અહીંયા શું આવે છે? કોને જાણે છે? અનંત ધર્મો સહિત આત્મતત્વને, પહેલી લાઈનમાં થઈ છે ને, પણ એની સાથે અનંત ધર્મો સહિત દરેક દ્રવ્યને જાણે છે. અને એનું નામ શું છે? પ્રત્યક્ષપણે જાણે એનું નામ કેવળ જ્ઞાન છે. માટે તેને શું કહેવાય છે? સરસ્વતીની મૂર્તિ કહેવામાં આવે છે. હવે એનાથી આગળ ચોથું પ્રવચન, ચોથું પ્રવચન પહેલું જ પારનામું પાંચ, નમઃ સમયસારમાં પહેલાં દેવની વ્યાખ્યા કરી ગયા. હવે અહીંયા કેવળ જ્ઞાનની વાત ચાલે છે. કેવળ જ્ઞાન શક્તિ રૂપે છે પ્રગટ થતા, મળે શબ્દ બીજો પેરેગ્રાફ, પહેલાં દેવની વ્યાખ્યા કરી ગયા ને એની ત્રીજી લાઈન, કેવળ જ્ઞાન શક્તિ રૂપે છે પ્રગટ થતા સ્વના તત્વને અને પરના બધા તત્વ. આવી ગયું અનંતરમણી કોને લાગુ પડે? તેને લાગુ પડે. ભલે ત્યાં આત્મા માટે લીધું છે કે ગુરુદેવ ખાસ સાથે, કે એવું નથી કેવળી ભગવાને ખાલી પોતાના આત્માને જાણ્યો અને બધાના અનંત ધર્મને નથી જાણ્યા, તો એવું નથી. એટલી સાથે એ પણ લીધી. અને એ પરના બધા તત્વોને પાછું કેવું? બે શબ્દો, એક સમય અને પ્રત્યક્ષ, કાળની અલ્પતા અને પ્રત્યક્ષતા. અને આમાં એક ગુરુદેવ કદાચ વચ્ચે હમણાં લીધું જ હશે, અભવી હોય એને કેવળ જ્ઞાનાવર્ણી ન હોય, એને થવાનું જ છે ક્યાં? એમ તો એ શું, પછી ધીરે ધીરે એને મન પરિગ થવાનું નથી, શું અવધિ થવાનું નથી, માટે એનું કોઈ આવરણરૂપ હોય જ નહીં ને, પણ થવાનું જ નથી. માટે
તો યોગ્યતા રૂપે નથી, બાકી આ તો છે કેવળ જ્ઞાન શક્તિ રૂપે,
શક્તિ રૂપે ભલે રૂપે, પણ થવાનું તો નથી ને, પાકું છે ને,
થવાનું નથી,
થવાનું ને, અભવીને નથી થવાનું. નહીં પણ એટલે શક્તિ ભલે, પરણમન તો નથી થવાનું ને. અરે ભાઈ, પરણમન નથી થવાનું તો એમાં નિમિત્ત છે કે નહીં, કોઈ જોવે કે નહીં? શક્તિ છે આ, કોઈ શક્તિને આચ્છાદિત કરે છે એના માટે નથી. આ જે કોઈ કર્મના ઉદયો જે છે એ કોના માટે છે? તો એ જો એ પર્યાયમાં જો કેવળ નાના વર્ણી નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં થઈ જવું જોઈએ. શું છે? કેવળ નાના વર્ણી જો ન હોય છે ને, જ્ઞાનાવર્ણી અને જ્ઞાનાવર્ણીના કેટલા ભેદ છે? પ્રકૃતિ પાંચ છે ને, એમ કેવળ નાના વર્ણી છે ને, તો ફરીથી કોઈ કહે ને એને અભાવી નથી થવાના માટે કેવળ નાના વર્ણી ન હોય તો, પણ જો ન હોય તો શું થઈ જશે? અરે પણ એને તો ગુણ જ નથી, એને તો ગુણ જ નથી. અને ક્યારે પણ કોઈ પણ પદાર્થના સ્વરૂપગત ક્યારે ભેદ નહીં હોય. એક પરમાણુ નિત્ય સ્થિર હોય, એક પરમાણુ ગતિરૂપ હશે, અને છતાં બેના ગુણરૂપ સ્વભાવ તો સરખા જ હોય. કોઈ પણ પદાર્થ એની જાતિ અપેક્ષાએ, સ્વરૂપ અપેક્ષાએ ક્યાં હોય? સમાન જ હોય છે. સર્વે માયના પૂદગલ એક સ્વભાવ. કોની સાથે સરખામણી કરી હતી? રજકણ કે રિદ્ધિ વૈમાની, અને પાછા કેવું છે? સર્વે માયના, આ સિવાય આ રેન્જ લઈ લો આખું, બાકી તો બધું જે લેવું હોય, પૂદગલ એક સમાન છે. આ આખી સ્વભાવમાં એ પ્રગટ થાય કે ન થાય, સ્વભાવ અને એ જ પર્યાય જો એ ન હોત તો પર્યાયમાં પ્રગટ થઈ જવું જોઈએ. અને એ છે એટલા માટે પર્યાય સાથે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ બને છે, તો એનો ઉદય સદાયકાળ હોય જ છે, પર્યાયમાં પ્રગટ થતું નથી. આવો પ્રશ્ન થયો હતો ને, કોણ કાંઈ નહીં, એક સાધુ હતા અમારા સ્થાનકવાસી જે, એને એક મોહન માળા કરીને પુસ્તક બનાવ્યું હતું, અને એમાં આવું પોતે લખ્યું હતું. ગુરુદેવ વાંચ્યું હશે ના? આ પોતે એ બીજી હશે, આ તો એક એનું નામ મોહન સાધુ હતું એ નામ, એટલે એને પોતે પોતાની રીતે અર્થ કાઢીને મોહન માળા. તો એટલે ગુરુદેવ વાંચેલી ખબર હતી, અને પછી એમને ઓલું કીધું, આમને દેખાડ્યું, ગુરુદેવને દેખાડો, ત્યારે ગુરુદેવ કે આ શું તમે લખ્યું છે બધું એમ. પછી પોતાની મેળે પોતે કહેતા, પછી બીજા સાધુ સાથે હતા, એણે કીધું તમે પેલું એ કહે છે સાંભળો, સમાજ છે સંપ્રદાય એ એમ કાનજી મુનિનો માનશે, તમારું નહીં માને, તમે એક્સપ્લેનેશન આપવા જાઓ. તો કે આ શું લખ્યું? કે અભવી પણ કેવળ જ્ઞાન સ્વભાવી છે, પર્યાયમાં નથી થતું, એ નથી થતું એ જ દેખાડે, કારણ કે એને આવરણ છે. બાકી એમ ન માની લેવું કે એને પ્રગટ જ નથી અને એટલે આવરણની શું જરૂર છે? અરે ભાઈ, ફરીથી શું થયું એમાં? ત્રણ વાત શું આવી? સ્વભાવ છે, પરણમન થવાનું નથી, તો જ્ઞાન ઉદય નિમિત્ત છે, ત્રણે સિદ્ધ થઈ ગયા. સ્વભાવ નથી તો તો પ્રશ્ન જ નથી, તો તો આવરણનો કોઈ પ્રશ્ન જ નથી. પણ શું છે? સ્વભાવ છે, પણ પર્યાયમાં પરિણામ નથી તો શું હોવું જોઈએ? નહીં બધું હોવું જોઈએ, સિમ્પલ વાત છે. એક વિચારવા જેવું છે, તે વખતે આવી એક સાધુ દશામાં પણ લોકોના કેવું હતું, આવી કોઈ ચોખવટ નહોતી જેને કહીએ. કારણ કે મૂળભૂત શું નહોતો, દ્રવગુણ પર્યાયનો અભ્યાસ જ નહોતો. વધારે શેની વાત હોય? બસ એ જ ક્રિયાને અને એ જ રૂપનું જ વાંચવાનું હોય, વિચારવાનું ને એ જ કરવાનું. મૂળ તત્વ સુધી પહોંચવાની તો કોઈ જેને કહે ને ચાંચ જ ડૂબતી નથી. બીજું શું હતું બધું? અને એ તો ગુરુદેવ એટલા માટે ને કહે સમયસાર મળ્યું, જામનગરમાં 78માં ને વાંચવા જતા, પાછા આવે તો બીજા સાધુ, ત્યારે ગુરુ નહોતા, પોતે એકલા હતા, એટલે સાથે બીજા હતા, તો એ કે તમને આ શું આટલું કરે? તો ગુરુદેવ શું કે જવાબ આપ્યો? કે દ્રવગુણ પર્યાય વાંચું છે. હવે ઓલાને શું ખબર પડે સમયસાર શું કહેવાય શું કહેવાય, કે હું શું વાંચું છું ત્યાં? દ્રવગુણ પર્યાય. એ પણ લોકોને શું થતું? આશ્ચર્ય લાગતું. અને બાકી આત્માનો અનુભવ નહીં તેમ લઈ લે, આ તો વેદાંતમાં હોય, આપણે તો કાંઈ નહીં. આપણે તો શું કરવાની? શુભ રાગ કરવાના, ક્રિયા કરવાની છે, એટલે એ બધી. તો અહીંયા સરસ આ પ્રશ્ન છે કે કેવળ જ્ઞાન શક્તિરૂપે છે, પણ જ્યાં પ્રગટ થાય ત્યારે શું છે? સ્વરના તત્વને અને પરના બધા તત્વોને, એટલે કે તત્વમાં ફરીથી કોણ કોણ લઈ લેવા? આગળ આવી ગયું, સ્વના તત્વમાં અને પરના તત્વમાં. તો તત્વ કોણ લઈ લેવું? બધું જ, દ્રવ્ય ગુણ એની પર્યાય અને સાપેક્ષ બધું જ. તો એ બધાને પ્રત્યક્ષપણે એ જાણી લે છે. એના પછીનો પેરેગ્રાફ, આત્મા અખંડ પૂર્ણ અનંત ગુણનો પિંડ છે, તેને કેવળ ના જાણ. જો ગુરુદેવ આખી આ આ કળશમાં આ જ પ્રવચનમાં ખાસ હવે કોની સાથે લિંક કરતા રહે? પહેલું તો જે મૂળ શ્લોકમાં છે, અનંત ધર્મની જે પ્રત્યેક આત્માને જાણે છે, પશ્ચિમ એ વાત લે છે. સાથે સાથે શું શું લઈ જાય છે? કે બીજા ત્રણ કાળ તમે જો એમાં શબ્દ છે ફરીથી આવ્યું, ત્રીજો પેરેગ્રાફ બીજી લાઈન, આત્મા અખંડ પૂર્ણ અનંત ગુણનો પિંડ છે, એને કેવળ જ્ઞાન જાણે. એ આખોનો અર્થ આવ્યો? અનંત ધર્મણી તત્વ પશ્યંતિ પ્રત્યેક આત્મ છે, પ્રત્યેક આત્મ ન, એનો અર્થ. હવે એમાં સાથે ઉમેરે ગુરુદેવ, કેવળ જ્ઞાન પોતે, કેવળ જ્ઞાન પોતાની પર્યાયને, પોતા એટલે એને જાણે, બીજા દ્રવગુણ પર્યાયને જાણે, બધાને જાણે. આવી ગયું સાથે? આ સાથ લેતા જાય. ઓલામાં એક હતું સાથે સાથે આ પણ, કે પોતાને તો જાણે છે, કેવળ જ્ઞાનની પર્યાય કેવળ જ્ઞાનને ન જાણે. એ પણ એક મત છે, પોતે પોતાને ન જાણે, બીજો એને જાણે. પોતે પોતાને ન જાણે ને બીજા દ્વારા જાણે, બીજો એને જાણે, તો શું થાય? જડ કહેવાય.
જડ કહેવાય.
તો શું છે? પોતે આશ્ચર્ય છે, જેનાથી પોતે ભિન્ન છે એને ન જાણી શકે, અને જેમાં પોતે એટલે તન્મય છે એને ન જાણી શકે, અને પોતાથી ભિન્ન એને જાણી શકે. આશ્ચર્ય થયું. જ્ઞાનની પર્યાય પોતે પોતાને ન જાણે, જે પોતે જ છે એટલે તન્મય એમાં, અને કોને જાણે? બીજાને જાણે. આવું તો હોય કે એ જ્ઞાન પોતે પોતાને પણ જાણે, પોતાના દ્રવગુણ પર્યાયને પોતાની અને બીજાનાને પણ એ જાણે. ચલો એમાં બીજી લાઈન વાંચીએ, એમાં કાંઈ દેખાણું કાંઈ? આત્મા આત્મા અખંડ પૂર્ણ પછી અનંત ગુણનો પિંડ અને એને કેવળ જ્ઞાન જાણે. શું આવ્યું કાંઈ? શું આવ્યું? દ્રવગુણ પર્યાય. આત્મા અખંડ પૂર્ણ એ કોણ આવ્યું? દ્રવ્ય આવ્યું. પછી અનંત ગુણનો પિંડ ગુણ આવી ગયો, અને કેવળ ના જાણે પર્યાય. આ ગુરુદેવના પ્રવચનોમાં આવું ઘણું જ આવ્યા કરતું હોય, દ્રવગુણ પર્યાય ઉત્પાદ હોય બધું. આ તો આમાં વાંચીએ એટલે આપણને એ ખ્યાલમાં આવે છે. તે કેવળ જ્ઞાન પર્યાય પોતાને પણ જાણે, અને બીજા ત્રણ કાળ ત્રણ લોકના બીજા દ્રવ્યગુણ પર્યાયને પણ એ જાણે છે. જયવંત રહો કેવળ જ્ઞાન. શું છે ગુરુદેન, કેવો ભાવ આવ્યો? જેમ ઓલું હમણાં ઓલો છે ને, બધા બોલ શરૂ થાય છે ને ત્યારે ઈષ્ટદેવની વ્યાખ્યા કરીને, ત્યારે ગુરુદેન શું શબ્દ? હા, એ પણ એનાથી એક સરસ જોતા જોઈએ તો આપણે કેટલામું પાનું, 56 પાનું કેવું છે, વાહ શબ્દ ગુરુદેવ બોલી ગયા એકદમ આપણે અલગથી મૂક્યું છે ને. હા એ છે, 56 નંબરમાં છે. ઠીક છે, ઈષ્ટદેવની જ્યાં વ્યાખ્યા ગુરુદેવના આવે ધ્યાનમાં, કહો વાહ. આ એક આખું એક શું હતું ગુરુદેવસિંહ સર્વજ્ઞનું. આગળ પણ આવ્યું ઓલા બોલ, બધા બોલમાં શું થઈ ગયું વચ્ચે, અનુપમ છૂટી ગયું, સીધું ક્યાં ગુરુદેવનું વિતરાક સર્વજ્ઞ ઉપર ગયું. જાણે અંદરના ભાવોમાં એ ઘૂંટાતું હતું એટલે ઓલું છૂટી ગયું ને સીધું એ જ યાદ આવ્યું ગુરુદેવસિંહને. એ આપણને આવ્યું ને સર્વજ્ઞના વચ્ચેના બોલમાં ગુરુદેવ સીધો આગળ લઈ લે. અનુપમ છે ને 13મો બોલ એ લીધું, સર્વજ્ઞ વિતરાગ પેલું જે છે અવિનાશી, પછી સીધું વિતરાગ લીધું. આવતો તો અનુપમ, એને બદલે ગુરુદેવ શું લીધું, વિતરાગ લઈ લીધું. એટલે આ એક અંદરની ધૂન કેવી હશે, સર્વજ્ઞ સર્વજ્ઞ સિવાય. અને એક સર્વજ્ઞ જો છે તો આખું શું છે, પછી આખું એક એક સમયની પર્યાય આખાને સિદ્ધ કરી દેશે એને. તો એ આખી એની વિશેષતા હતી. તો આપણા ચોથામાં આપણે આવીએ, જયવ્રણ જે આસનાથી લીધું, નિત્યમેવ પ્રકાશતામ છે ને એના ઉપરથી શબ્દ લે, જયવંત રહો કેવળનાર, એનો અર્થ છે એક લાઈન છોડીને, એ ભાવ પ્રગટ રૂપે એમને એમ રહો, એમ આશીર્વચન કરીને મંગલિક કર્યું. કયો એ ભાવ એટલે કોણ, કેવળનાર જે પ્રગટ થયું કેવું છે, કેવળનાર કેટલો સમય ટકે, સાદી અનંત કા એક સમય કે હા. તો કેવળનામ એટલે આપણે એની વાત કરી, પછી તમારી જેમાં લેવું હોય દ્રવ્યમાં ગુણમાં પર્યાયમાં કેવળના લઈએ આપણે, એ બસ એ કેટલો સમય હોય એનો, કેટલો કેવળ જ્ઞાન શક્તિરૂપનું લેવું છે કે પ્રણવંત, એ બે રીતે છે. શક્તિરૂપે જો લેશું તો એને કાળની અપેક્ષા જ નથી, અનાદિ અનંત છે. પરણમન રૂપે લેવું છે તો એમાં બે રૂપે, પ્રવાહ રૂપે લેવું છે કે એક એક પર્યાય રૂપે લેવું છે,
પ્રત્યેક આવે.
તો આ બધું તો વિચારવું, એટલે જૈન દર્શનની આજ ઊંડપ કેવી હશે, આમાં કોઈ દી આવું કેવી રીતે વિચાર્યું, એક શક્તિ રૂપે લેવાય અને એક પરણમન રૂપ, પરણમનમાં પણ પાછું એક પ્રવાહ રૂપે પણ લેવાય અને એક એક રૂપ છે. તો એક શક્તિ રૂપે લઈએ તો સદાય અનાદિ આનંદ, પરણમ રૂપે લઈએ શક્તિ, શક્તિ કેવળનાન શક્તિ સ્વરૂપ જે ગુણ છે એ કેવો છે, અનાદિ આનંદ. પરણમ રૂપે લઈએ તો પ્રવાહ રૂપે છે, અને પ્રવાહ રૂપમાં એ કેવળનાન છે, પ્રત્યે તો પ્રગટા પછી એ પૂર્ણતા ક્યારેય જાય, અને એ જીવની એક વિશેષતા છે. ચાર ને તો એવું કઈ છે જ નહીં, પૂતગલમાં ને જીવમાં છે, પણ પૂતગલમાં એવું છે શુદ્ધ થયા પછી પાછું અશુદ્ધ થાય છે, અને જીવમાં, અને તેથી આપણા દુઃખનો કાયમી ઉપાય છે. એમ કે ભાઈ દવા લે ત્યાં સારું લાગે ને પછી કાંઈ નથી, શું ફાયદો બધો એમ એમ. અહીંયા કેવું છે કે એવું નથી, એકવાર તું પૂર્ણતાને પામી જાય પછી એમાંથી કાંઈ તને પાછું પડવાનું એ નથી. તો એ અહીંયા કે કેવળ ભાવ એટલે કેવળનાં પ્રગટ રૂપે એમને એમ, શક્તિ રૂપે તો રહેવાનું જ હોય, કોઈનો પણ જે શક્તિ હોય ને, કોઈ પણ પદાર્થનો શક્તિ એટલે એનો ગુણ સ્વભાવ સામર્થ્ય એ કેટલો ટાઈમ હોય, દ્રવ્યથી વધારે કે ઓછો, દ્રવ્ય કેવું હોય અનાદિ, અને હવે એનો સ્વભાવ અંદરમાં એ કેટલો ટાઈમ હોય, એમ કેમ એવું કેમ, એ બધું વ્યાખ્યા બોલવાની નહીં, પણ આમાં તમને અરે ભાઈ જો એનો સ્વભાવ કાયમી ન રહેતો તે પદાર્થને ઓળખવાનું સાધન શું રહેશે. સાકર ગળી એમ આપણે નહીં કહી શકીએ, હા સાકર ભલે ભાઈ છે, પણ જો ગળી એની જેમ જો ન હોય અનાદિ અનંત, તો પછી એનું આ ગળ્યું એ સાકરનું સ્વરૂપ અથવા ક્યારેક કડવી સાકર થઈ જશે. નાટે દ્રવ્ય અને એનો ગુણ એટલે સ્વભાવ કેવા હોય છે, અનિત્ય તાદાત્મ્ય પણ હોય છે, બે અનાદિ અનંત છે. તો આ તો હવે જે પ્રગટ થયું એમને એમ રહો. ચલો પછી આગળ લઈએ, એનો છેલ્લો પેરેગ્રાફ છે, અનંત ધર્મો સહિત. હવે ગુરુદેવ અનંત ધર્મનું વ્યાખ્યા કરે છે બીજી લાઈનમાં. અનંત ધર્મો સહિત એટલે આત્માના અનંત શક્તિ ગુણો, એનો અર્થ શું થયો, શક્તિ ગુણો એટલે શું થયો, શક્તિ કહો કે ગુણ કહો, આમ થોડુંક આમ
નહીં,
હા કાંઈક જુદું હશે કાંઈક
એમાં,
હા તો કાંઈક ફરક હશે. ઓલું પાણી હોય એને નીર હોય તો કદાચ સાઉથમાં જઈએ તો એ પાણી નીર રૂપે થઈ જાય, ને આપણે અહીંયા હોય તો પાણી રૂપે હોય. નહીં, સંસ્કૃત ભેણે એના માટે નીર હોય, ગુજરાતી ભેણે એના માટે પાણી હોય, જલ પાછું કોઈક બીજા માટે હશે. અરે ભાઈ, જુદા જુદા શબ્દો દ્વારા વાચ્યો એક જ છે. તો એ શક્તિ ગુણો, પછી પર્યાયો અને સાપેક્ષ ધર્મો. આ કોની વાત કરી, અનંત ધર્મોની વાત, કે એમાં ત્રણેય ઇન્ક્લુડેડ છે. અનંત શક્તિ એટલે ગુણો છે, એની સમય સમયવર્તી પર્યાય છે, અને સાપેક્ષ ધર્મો છે. સાપેક્ષ ધર્મો એટલે એટલે એ તો સાપેક્ષનો એટલે શું, કોઈની અપેક્ષા હોય એટલે કોની, દ્રવ્ય કર્મની અપેક્ષા, નો કર્મની અપેક્ષા એટલે શું, સાપેક્ષ એટલે જેમ ઓલું હોય ને કર્મનો ઉદય આવે તો ઉદય એની અપેક્ષા હોય, એનો ઉપશમ થાય તો ઔપશમિક ભાવ થાય, એમ અહીંયા આનું શું છે. એ ભાઈ અહીંયા અનંત ધર્મ અને સાપેક્ષ ધર્મ એટલે ઓલું ન વિચારવું, પોતામાં ને પોતામાં બે જાતના ધર્મ જે વિરુદ્ધ છે, કે એક અપેક્ષા એ નિત્ય છે તો બીજી અપેક્ષા એ અનિત્ય, એનું સાપેક્ષ પણ એ બેના સંબંધમાં, કર્મના ઉદય આદિ કે એની સાથેની સાપેક્ષતાની અહીંયા વાત નથી. એટલે આ પર્યાયમાં જ હોય ને, અનિત્ય પણ પર્યાયમાં પણ હશે, એ જેમ પર્યાયમાં આવશે, પણ આ જે ધર્મો છે પર્યાય સાપેક્ષ પણ હશે. પણ એ ઓલું જે છે, જેમ ફરીથી અનિત્ય પણ એ પર્યાય સાપેક્ષ પર્યાયમાં છે ને, અને એ ક્યાં કર્મ સાપેક્ષ છે, તો એની નથી, તો એના શું છે કે દ્રવ્યની નિત્યતા છે એના સામેનું છે એટલે એના જેવું બે એની સાથે બધા પોતામાં ને પોતામાં એના એક ટકતા રૂપના દ્રવ્યના છે, અને આ પલટતા રૂપ પર્યાય ઓલાની સાથે એ સંબંધ નથી એને, તો અહીંયા છે. અને એ રીતે વાત કરીને અનંત ધર્મમાં વાત કરીને એ જ પેરેગ્રાફમાં છેલ્લે આત્મતત્વ છે તેને દેખતા લોકાલોક એમાં જણાય જાય છે. ઉપર પણ આવી ગયું હતું કે પોતાના આત્માને તો જાણે અને સાથે બીજાના દ્રવ્યગુણ પર્યાયને પણ, એમ અહીંયા આત્મતત્વ છે એને દેખતા લોકાલોકને મારે જાણવા છે તો શું કરવું, પોતાને તો આત્મા જણાશે પણ લોકાલોકને અમારે જાણવું, જેને જાણવું હોય એ તરફ ઉપયોગ મૂકવો પડે કે નહીં, બરોબર છે. અરે ફરીથી અહીંયા આજે જીન મંદિરમાં સિમંદર ભગવાનને દર્શન કરવા છે તો શું કરવું, ઉપયોગ ક્યાં લગાડવો પડશે, પરમાગમ મંદિરમાં કે જીન મંદિરમાં બિરાજમાન સિમંદર ભગવાન તરફ, ના ના એટલે આપણને તો આપણને જે હોય આપણો નિયમ હોય ને, ભગવાનનો નિયમ એમની પાસે, આપણો નિયમ આપણી પાસે, આપણા માટે આપણે માટે આપણો નિયમ હોય ને, અને ત્યાં એમના માટે ઇન્ડિયાના નિયમ ઇન્ડિયા પાસે, ઓલાના કન્ટ્રીના એના નિયમ એની પાસે. અરે ભાઈ, કોઈના માટેના નિયમ અલગ ન હોય, એ બધાને એક જ લાગુ પડે છે. તારી પાસેનું તારું અપૂર્ણ જ્ઞાન છે, એ પરાધીન જ્ઞાન છે, એટલે તારે ઉપયોગ મૂકવો પડે તારી પરાધીનતા છે. ત્યાં તો કેવું છે, ફરીથી એક કેવળી ભગવાન છે એનું જ્ઞાન પરોક્ષ એટલે કોઈના પણ માધ્યમથી કેમ નથી, અરે ભાઈ, એને એવું ખંડિત કરે એવું સામે નિમિત્ત પણ નથી. નિમિત્ત કે એટલે પોતાને તો નથી, પણ સામે કોઈ નિમિત્ત પણ નથી. જ્ઞાનાવરણી કર્મનો કેવો શું થઈ ગયો છે? ક્ષય થઈ ગયો છે. ઉપશમ નહીં, ક્ષય થઈ ગયો છે. અને તો પછી એને આવા ક્રમ થાય, પરાધીનપણે કામ કરવું પડે એવું છે જ નહીં એને. તો એ રીતે આત્મતત્વ છે એને દેખતા લોકાલોક એમાં શું છે, જણાઈ જાય છે. એમ કહીને શું કહેવું છે? ઉપયોગ મૂકવો પડતો નથી. જ્ઞાનનો અભાવ નથી, પણ એની સન્મુખતા નથી, એનું લક્ષપણું નથી, એ તરફ એમને જોવું પડતું નથી. અને છતાં જણાયા વગર રહેતું પણ નથી, એ તરફ ઉપયોગ પણ નથી, અને છતાં જણાયા વગર. તો જ્ઞેયથી જણાય છે ને જ્ઞાનથી જાણે છે, એમાં શું ફરક પડ્યો? શું બે એક જ ક્રિયા ને બે એંગલથી, એક જ ક્રિયા એ બે એંગલથી જાણે. જેમ એક જ વ્યક્તિ હોય, એ પિતાની અપેક્ષાએ શું હશે? કાકાનો ભત્રીજો હશે, અને માતાની અપેક્ષાને એના સંબંધમાં મામાનો ભાણેજો. પણ તો વ્યક્તિ એક છે કે બે છે? એક જ છે. એમાં અહીંયા એક કેવળ જ્ઞાનની પર્યાય છે. એ જ્ઞેયથી જોઈએ તો જ્ઞેય એમાં જણાય છે, અને જ્ઞાનથી લઈએ તો એને જાણે છે. જો સરસ 82 પાને ગુરદેશી વાત લે છે. એને ભરોસો નથી આવતો કે કોને ભરોસો નથી આવતો? ના, અમે તો દરરોજ સાંભળીએ છીએ, હું પરમાત્મા છું એમની. અમને તો નિર્ણય થઈ ગયો, નક્કી થઈ ગયું, નિર્ણય થઈ ગયું. ખાલી અનુભવ, હું પરમાત્મા છું કે દરરોજ સાંભળીએ છીએ કે નહીં? હવે નક્કી થઈ ગયું છે કે નહીં? પ્રવચનમાં સાંભળ, ના એવું અમે નથી કરતા. અમે ભગવાન આત્મે તો અમને તો આમ હૃદયમાં કોતરાઈ ગયું. તું માને છે, જો તને ભરોસો હોત તો તને તારા પામરપણાના સૂચક એવા પરિણામ રાગાદી કેમ થયા? ક્યાંકથી સુખને મેળવવાની વૃત્તિ શું કામ થઈ તને? જો તે તને પરમાત્મા પણે ભગવાન પણે જો સ્વીકારી લીધો હોય, સ્થાપ્યો હોય, તો પરતરફની સુખ બુદ્ધિના લાચારના પામરતાના ભિખારીપણાના પરિણામ કેમ થાય તને? કોઈ શું કામ પૂછવા જાય? મન નિર્ણય થયો કે તું તારા પરિણામ વિચારી જો. સુખને માટે શું કર્યું છે આપણે? શું નથી કર્યું? કયો વિષય બાકી રાખ્યો છે અહીંયા? તો એને ભરોસો નથી આવતો. આ બહુ જ આમ નાના શબ્દો લાગે, પણ પેલો બહુ જ જરૂરી છે. ભરોસે, ચલો ભરોસે શું થાય? એવું આ લોકો અન્યના જે હોય ને એમાં એવું ચાલે, તમારે ભરોસો ભગવાનનો રાખવાનો. ઓલાએ ભરોસો ન રાખ્યા તેના વાણ ડૂબી ગયા, આવું ગુરુદેવ પણ કહેતા હતા. એટલે એમાં સાંભળ્યો છે ગુરુદેવ લોકોના કથન કથા મૂકે ને, એમાં એમ કે કોના ઉપર રાખવો? ભગવાન ઉપર ભરોસો રાખવો, અને જો ન રાખો તો શું થાય? નુકસાન થાય. એટલે એને એમ અહીંયા તને તારો ભરોસો, તારા સામર્થનો ભરોસો નથી. કે હું કેવો છું? હું એક મહાન ચૈતન્ય પદાર્થ છું. ફરીથી કોણ છે એક મહાન ચૈતન્ય પદાર્થ? કોણ છે? અરિયન ખેસિત. કોણ છે અરિયન? પોતાને અભિમાન ન કરવું, અત્યારના પામર છે, સંસારી છે, સ્વાભિમાન છે. અરે ભાઈ, સ્વાભિમાન નહીં, વસ્તુનું સ્વરૂપ જ છે. આવું તું એને કહેતો અભિમાન કહેતો કે ઈશ્વરનું બહુમાન છે. તો એ હું એક મહાન ચૈતન્ય પદાર્થ છું, મહામાણિક ચૈતન્ય રત્ન છું. અને એમાં આવે શું છે? મારી મહત્તા શું છે? ત્રણ કાળ ત્રણ લોકને જાણવાની શક્તિ. એક તો એ પાછું છે એમાં જ્ઞાનની એક સમયની અવસ્થામાં. કેવું છે? એક જ્ઞાનની એક સમયની અવસ્થા, એવી અનંતી પર્યાયનો પિંડ જ્ઞાન ગુણ, એવા અનંત ગુણનો પિંડ હું ચૈતન્ય છું. કે ત્રણકાળ ત્રણ લોકને જાણવાની શક્તિ. ફરીથી જાણવાની શક્તિ કે જણાવવાની શક્તિ?
આ
આત્માની શું છે જણાવવાની શક્તિ છે. ત્રણ કાળ ત્રણ લોકને અરે ચૈતન્યની જાણવાની હોય, જ્ઞેયની જણાવવાની હોય, તે જાણવાની શક્તિ પાછી જ્ઞાનની એક સમયની અવસ્થામાં. એવો જે જ્ઞાનનો પર્યાય છે એ આખા અખંડ પૂર્ણ દ્રવ્યને દેખે છે, એટલું નહીં ગુણને પર્યાયને બધાને દેખે છે. ફરીથી શું લીધું ગુરુદેવ? એ તો લીધું, પણ આગળ જ્ઞાનની પર્યાય છે આખા અખંડ પૂર્ણ દ્રવ્યને દેખે છે એમ કહીને શું લીધું? જ્ઞાનની પર્યાય પોતે એક છે, એથી એમ ના સમજ કે દ્રવ્યમાં પણ કંઈ ખંડ કરીને જાણે. ભલે એ રીતે વિષયથી અખંડ છે, પણ એક દ્રવ્યનો તો એક શું કહેવાય, એક અંશ કહેવાય. એટલે કેવળ જ્ઞાનની એક જ્ઞાનની પર્યાય એવો છે, એટલે માટે દ્રવ્યને કેવું જાણે, અખંડ ખંડપણે જાણે, ઓછા રૂપે જાણે, એક સમય પૂરતું જાણે એવું નથી. પોતે પર્યાય છે, પણ વિષય કયો છે એનો? અખંડ પૂર્ણ દ્રવ્યને દેખે છે. અહીંયા બધે દેખે એટલે જ્ઞાન સાથે લઈ લેવું, દેખલે કોઈ કહે છે અલુ દર્શન છે એનું નહીં, અને એટલાને નહીં પણ ગુણને પર્યાયને બધાને દેખે છે. બીજી ભાષામાં પોતાની પર્યાયમાં એ બધું જ્ઞાન આવી ગયું. આ એક સમયની જ્ઞાનની પર્યાયમાં બધું જ, બધું તમે એને ગુણ દ્રવ્યગુણ પર્યાય કહો જે કોઈ, બધું એમાં આવી જાય છે. અને એ પણ કેવું છે, પર્યાયને દેખતા એ આત્મતત્વને દેખે છે એમ કહેવામાં આવે. જો ફરી ખુલાસો ગુરુદેવ શું કીધું, અરે એક કોઈ અપેક્ષા એ કે કેવડી ભગવાન પોતાના આત્મતત્વને દેખે છે લોકાલોકને નહીં તો ચિંતા નહીં કરતો, કારણ કે પોતાની એક સમયની પર્યાયમાં આ બધું આવી ગયું છે. અને એ પર્યાય કોણ સાથે આપે છે? જ્ઞેયથી કે મારાથી છે? અને તો મને આત્માને જાણતા એ બધું સાથે જણાય જાય છે. કથન તો ખરેખર કોને આ ઘણા તેમ કે ખરેખર છે કે નહીં, નિશ્ચય છે કે નહીં, કેવળ ભગવાન પોતાના આત્માને જાણે એ ઉપચાર છે કે યથાર્થ છે, વ્યવહાર છે કે નિશ્ચય છે, કથન પદ્ધતિ છે કે સ્વરૂપ છે, તો બરોબર છે કે નહીં? અને આ તો બધા વ્યવહાર કેવા હોય, વ્યવહાર કેવા હોય, જૂઠા હોય. પછી હજી બીજું ઉપચાર હોય, અભૂતાળ તો જૂઠા, હા, એટલે એ બધા એમાં આવી, પણ સાથે કેવા ઉપચાર હોય છે ને, ખરેખર હોતું જીવનમાં બહુ જ વિચારવા જેવું છે. એ અસદભૂત છે એટલે જો એવું જ જો એકાંતે લેશું, એકાંતે તો સાતમી ગાથામાં બધા ગુણથી રહિત થઈ જશે બધા. જે આખું બધો જ વ્યવહાર ઘીના ઘડા જેવો નથી, કયો છે? અસદભૂત વ્યવહાર છે એ ઘીના ઘડા જેવો. બાકી એટલે એ રીતે બે વ્યવહારમાં બે ડિવિઝન, ક્યાં રીતે બે ડિવિઝન? એ તો છે સદભૂત અસદભૂત. એટલે શું ક્ષેત્ર ભિન્નતા અને અભેદનો ભેદ ક્યાં છે? બે, એક ક્ષેત્રની ભિન્નતા, ક્ષેત્રની ભિન્નતા હોવા છતાં કેવું એનું નામ અસદભૂત છે, અને અભેદમાં સમજાવવા માટે ભેદ પાડે એ સદભૂત છે. પણ એવું ન સમજી લો કે બધા જ કોના જેવા છે, ઘીના ગળાની જેવું છે, બધા અસદભૂત જેવા છે, તો આત્મામાં શું નહીં રહે, કાંઈ જ નહીં બધું જેવું. એટલે આ તત્વ અભ્યાસ તો એ રીતે વિચારીને પોતે કાંઈક એક પોતાને એક જ્ઞાનીની વાણીમાંથી અથવા શાસ્ત્રમાંથી શું ગ્રહણ કરવું, પોતા એમાં જોઈએ ને, પોતાને ગમતું જ જોઈએ ને. ત્યાં બહારમાં જઈએ ખરીદવા જઈએ તો શું લઈએ, આપણે શું લઈએ, આપને ગમતી જ હોય ને, જરૂરિયાત તો છે ત્યારે તો લેવા ગયા, પણ લેશું શું? બે છે, લેવા ક્યારે ગયા? જરૂર છે. હવે લેશું શું? ગમતું હોય એને એમ જ્ઞાનીને શું છે, મારે એમનું સાંભળવું છે, એટલે સાંભળવા તો ગયા, પછી લેશું શું? એમ જ હોય ને, ક્યાં નથી લેવા જેવું, ના ના ના, ત્યાં જેમ આપણને ગમતું લઈ લઈએ છીએ એમ જ્ઞાનીની વાણીમાંથી આપણે જરૂર છે અમારે જોઈએ એટલે જરૂર જાશું શાસ્ત્ર વાંચ, પણ એમાંથી મને ગમશે એવું લઈ,
બધું જ ગમતું હોય,
પણ જ્ઞાની ગમે તે કંઈ માની લેવું, નાની ગમે તે કોઈ મને કે ભેદ ને એટલે નાની હોય એને ગમે તે કહેતો પણ આપણે માની લેવું. અચ્છા જ્ઞાની ગમે તે, અચ્છા એ જ્ઞાની ગમે તે કે માની લેવું ને, જ્ઞાની જ્ઞાની હું જ્ઞાની ગમે તે કે એ માનું કે ન માનું, આપણે તો જ્ઞાની આપણે કે હા સત્ય હોય એટલું જ લેવાનું, એ તો હું ખબર પડે છે. એક ગુરુદેવ એક પ્રવચનમાં શબ્દો વાપરો હતો, જ્ઞાની ગમે એવું જ કહે, તું એમ માને ગમે એટલે એમ નહીં શું છે, આપણે વર્ષું લઈ એક રેન્ડમ ગમે તે એમ એમ નહીં, જ્ઞાની શું કરતા હોય છે એને જે અંદરમાં રૂચિમાં જ્ઞાનમાં સ્વીકારે એ કહે છે, જ્ઞાની ગમે છે એવું કહે છે, આપણે માને ગમે એટલે સાચું ખોટું ગમે એવા અર્થ નથી. એટલે ક્યારે એમ થાય કે ગુરુદેવ ક્યાંથી કેવા અર્થ એ કાઢીને કરતા હોય છે, તો આ રીતે એ 82 પાને એ પહેલો એના પછીનો બીજો પેરેગ્રાફ અનંત ધર્મનો અર્થ કે બધા ધર્મોનો, અને બધા ધર્મોમાં એટલે શું છે, દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન પોતામાં આવી ગયું. ઓકે, પછી એનાથી આગળ તમે બે લાઈન છોડીને ત્રણ કાળ ત્રણ લોકને જાણવાનો જે સ્વભાવ છે અને એ રીતે એવા ધર્મ સહિત અનંતા ધર્મોને જાણે છે. આવ્યું પેલું શું આવ્યું, અનંત ધર્મો સહિતમાં પેલું શું આવ્યું, બધા ધર્મ એટલે પોતાના દ્રવ્યગુણ પર્યાયનું જ્ઞાન પોતામાં આવી ગયું. પછી બીજું એ ત્રણ કાળ ત્રણ લોકને જાણવાનો સ્વભાવ છે અને એ ધર્મો અને એવા ધર્મો સહિત અનંતા ધર્મો, અને આજે એના પછી એ તો જ્ઞાનની એક સમયની પર્યાય. શું થયું, ત્રણ વસ્તુ આવી ગઈ, ત્રણ વસ્તુ આવી અનંત ધર્મોમાં, પહેલાં દ્રવ્ય એટલે એમાંથી દ્રવ્ય લઈ લો પોતું, પછી બીજામાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે છે એ બધું સાથે ગુણને એનું બધાનું જ, અને છેલ્લે શું આવ્યું, અના ધર્મ એ બધાને જાણે એવો કહે છે, એક સમયની પર્યાયનો ધર્મ છે. બધા ધર્મોમાં આ રીતે બધા આ એક બેહત્તાનો વિચાર કરીએ તો એમ લાગશે કે આ શું છે, આમ જ્ઞાન એટલે શું, પણ રસવસ્તુ કેવું જ્ઞાન 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 જ્યાં કાંઈ, જેમ કે ને નાયગ્રા ફોલ્સ તો જોયું જશે ને, જોયું જશે કે નહીં જો કાંઈ એનું પાણી ક્યારે અટકી જશે, એનો ફ્લો આવે છે ને, ફોલ થાય છે ને, નાયગ્રા ફોલ્સ કહે છે ને, પાણી પડે છે ને એક કેટલા વર્ષમાં કેટલા દિવસ, આ વોટરફોલની વોટરફોલની ક્યાં સુધી હા તે દરરોજ, પણ કેટલા વર્ષ સુધી, હા ખાલી થઈ જાય ને પછી તો, અરે ત્યાં સુધી નથી, અરે એમ અહીંયા અહીં તો એક દ્રષ્ટાંત રૂપે એમ આ જ્ઞાન કેવું છે, એક ભંડાર છે, એક આવ્યા જ કરશે આવ્યા જ કરશે, એમાં ક્યારે ઓલામાં તો હજી કદાચ ફ્લો કદાચ ઓછો વધતો શિયાળા, અહીંયા તો એક ધારાએ એ આવી જાય છે, એ કેવળના ને બધા ધર્મને બધાને એ પ્રત્યક્ષપણે એ જાણે છે. અને આવો જ આત્માનો શું છે, સ્વભાવ છે, અને એવા ધર્મ સહિત બીજા અનંત ધર્મો પણ છે. આ તો એક સમયની જ્ઞાનની પર્યાયની આપણને વાત કરી. એના પછી પેરેગ્રાફમાં અનંતા પર્યાયનો પિંડ એક ગુણ અને એવા અનંત ગુણનું આખું ચૈતન્ય શું છે, આટલા બધાને જાણે એવી કેવળ જ્ઞાનની આપણે કેટલી પર્યાય છે, એક સમય એવી કેવી છે આપણી પાસે, અનંતી ખબર નહીં ભવિષ્યમાં થશે કે નહીં થાય, અત્યારના જે નક્કી ને થશે, તો અત્યારના જે તીર્થંકરો થઈ ગયા એમને તો કેટલી કેવળ જ્ઞાનની પર્યાય વહી ગઈ, આપણે તો એકી નથી ગઈ, આપણને વધારે હશે કે એમની પાસે વધારે, સરખું ના હોય ફરીથી એમની પાસે ક્યાંથી વધારે, એમને તો પ્રગટ થઈ ગઈ વપરાઈ ગઈ પર્યાય, મેં તો એકે નથી વાપરી, મેં નહીં નહીં મેં એકે નથી વાપરી, એમણે તો એમણે તો કરી નાખી કેટલી બધી કેવળ જ્ઞાનની પર્યાય, ફરીથી ઓલું ઓલાનું નથી ને ઓલું ઘટી યંત્ર હોય એટલે આમ ફરીને એ પર્યાય જાય પછી અંદર જાય ને પાછી આવે એવું તો છે નહીં, એટલે ફરતું, એટલે આપણી જે પર્યાય પ્રગટ થઈ અંદરમાં જઈને પાછી પ્યોર થઈને પાછી બહાર આવી જાય ને, એમને એવું નહીં તો આપણી પર્યાય થઈ એટલે તો પૂરી થઈ ગઈ ને, હવે પાછી ન થવાની ને. હા તો આપણે તો હજી અકબંધ રાખી છે એમની તો, એમની તો. અરે આવા એક તો પ્રગટ કરવું નથી ને કુતર્ક કરવા છે. સ્વભાવ કોને કહેવાય જેનો કોઈ દીધી એની પણથીનો અંત આવ્યો તો એ સ્વભાવ કેમ કહેવાય? જેને કહેને તું ખોદતા એટલે જેમ બાકી તેમાં તો ભરેલો ભરેલો ભંડાર છે એવું તત્વ આખું છે. અનંતા પર્યાયનો પિંડ એક ગુણ અને એવા આનંદ ગુણનું આખું ચૈતન્ય તત્વ છે. આ રીતે કહીને શું કીધું છેલ્લો છે એના પછીની પેરેગ્રાફમાં? તેથી તે સરસ એવો અહો વિશ્વાસ ક્યાં છે એને? વિશ્વાસ કે હું એક કેવો છે? પછી ફરીથી પાછું ગુરુદેવ કેવો છે? આગળ જેમ આવ્યું ભરોસો, એમ અહીંયા પણ શું છે? વિશ્વાસ ક્યાં છે એને? વિશ્વાસ. સાવ આપણે એવું જ હશે કઈ વિશ્વાસ જ નહીં. વિશ્વાસ તો હશે ને થોડો ઘણો, આમ ઉપર છેલ્લો તો હશે કે નહીં? હા આ બહારથી, ચાલો બહારથી છે કે નહીં? અરે રુચિના અભાવે તને વિશ્વાસ નથી આવતો. શું છે? હા તો જરૂર થાવ ને, કોને ના ફળે? શું છે આમાં? હું શું વાંધો આવ્યો? કોઈ પણ એક પદાર્થ દેખાડ જેનો સ્વભાવ પૂરો થઈ ગયો હોય, ખબર નથી કાંઈ. કોઈ પણ એવો પદાર્થ દેખાડ કે ભાઈ સાકરમાંથી હવે ગળપણ નથી આવતી, કારેલામાંથી હવે કડવાશ નથી આવતી, મરચામાં જીવનમાં છે ને એક ફરીથી જ્યાં અહીંયા રાગ લઈ આપણે અથવા રુચિ, જ્યાં રુચિ હશે ત્યાં વિશ્વાસ બેઠા વગર રહેશે. બારમાં જેમ રાગ છે તો ગુરુદેવજી બહુ જ કહેતા હોય છે. એટલે એ એક ક્યારે પણ એક વિચાર્યું છે કે એને વિશ્વાસ હશે ને, દીકરો જન્મે છે તો આમ સામાન્યપણે શું વિશ્વાસ હોય કે મોટો થઈને મદદ થાય? એવું એક સામાન્ય આપણે દ્રષ્ટાંત છે એવું કહે એમ. અહીંયા જ કારણ કે એના પ્રત્યે શું છે? રાગ છે એમ. અહીંયા જો તત્વની રુચિ રસ હોય તો શું થાય છે? આ વિશ્વાસ આવ્યા વગર રહેતો નથી. પણ મૂળમાં એવો છે વિશ્વાસ ક્યાં છે એને? વિશ્વાસ કે હું કેવો છું? એક જો ફરીથી હવે ગુરુદેવ ત્રણ બોલમાં પર્યાય ગુણ ને દ્રવ્ય ફરીથી કરે છે આપણને. ઓલામાં દ્રવ્યથી લઈને પર્યાયનું બધું દેખાડ્યું અહીંયા કે જો અનંત અનંત ત્રણ કાળ ત્રણ લગ જાણે એવી એક સમયની પર્યાય, એવી અનંતી પર્યાયનો પિંડ એક જ્ઞાન ગુણ અને એવા અનંતા અનંતા ગુણનો પિંડ એક દ્રવ્ય છે. અને આવું આત્મતત્વને કેવળ જ્ઞાન દેખે છે. કેવું છે? સરસ્વતી જગતમાં જયવંત રહો, જેનો અર્થ કર્યો ગુરુદેવ જયવંત રહેનો. સાધ દશા જે પ્રગટેલો એ સદાય એમને એમ રહો. જયવંત વર્તો એટલે આપણે એમ ને દેવ શાસ્ત્ર ગુરુ જયવંત વર્તો, પંચ પરમેશ્વરી જયવંત વર્તો, પૂજ્ય ગુરુદેવ શ્રી જયવંત, એનો અર્થ શું છે? એમની એક દશા, એમની પણતી, એમનું જે શાસન એ સદાય એમને એમ રહો. એમ આવું જે સાધ્ય દશા કેવળના જે પ્રગટ થયું એ સદાય એમને એમ રહેવાનું છે, પણ આ સાથે એક ભાવના છે. હવે ચાલો ટાઈમ થઈ ગયો છે, કાલે પછી આપણે એ જોશું.